એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાન ગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનું સાર, હવે આપણી ભાષામાં.
પશ્ચિમી તત્વજ્ઞાનનો લગભગ આખો પાયો જેના વિચારો પર રચાયો છે જેમણે. આમ તો વાસ્તવિકતા શું છે, સાચું જ્ઞાન કોને કહેવાય અને એક સારો સમાજ કેવો હોવો જોઈએ, એવા સવાલો પૂછીને આવનારા 2400 વર્ષો સુધી આપણને વિચારતા કરી દીધા. આજે આપણે એ મહાન ચિંતક પ્લેટોની દુનિયામાં ઊંડા ઉતરીશું.
બિલકુલ, પ્લેટો, જેમનું મૂળ નામ તો ખબર છે એરિસ્ટોટલ્સ હતું, પણ કહેવાય છે કે એમના કુસ્તીના કોચે એમના પોળા ખભા જોઈને એમને પ્લાટોન નામ આપ્યું, જેનો અર્થ થાય વિશાળ.
ઓ, એટલે વિશાળ.
હા, અને એ જ નામ પ્લેટો ઇતિહાસમાં અમર થઈ ગયું. તેઓ પ્રાચીન ગ્રીસના એથેન્સના એક સમૃદ્ધ પરિવારમાંથી આવતા હતા અને એમનો સમયગાળો લગભગ ઈસવીસન પૂર્વે 428 થી 348 ગણાય છે.
એટલે કે એથેન્સના સુવર્ણયુગનો સમય, પણ સાથે સાથે મોટી રાજકીય ઉથલપાથલનો પણ ખરો ને? આ માહોલની એમના વિચારો પર કેવી અસર પડી હશે?
ખૂબ જ ઊંડી અસર. જો એમનો જન્મ ભલે એથેન્સની જાહોજલાલીના સમયમાં થયો, પણ એમણે પેલો લાંબુ અને વિનાશક યુદ્ધ જોયું, પેલોપોનેશિયન યુદ્ધ.
હા, સ્પાર્ટા સામેનું.
બરાબર, એમાં એથેન્સની હાર થઈ અને ત્યાર પછીની રાજકીય અસ્થિરતા, લોકશાહીનું પતન, શાસકોની નિષ્ફળતા, આ બધું એમણે નજરે જોયું. એટલે આ બધાએ એમને એથેન્સની વ્યવસ્થા સામે સવાલ ઉઠાવવા મજબૂર કર્યા. આ જ અંધાધૂંધી અને નૈતિક મૂંઝવણના સમયમાંથી કેને એમના ગહન ફિલોસોફિકલ વિચારોનો જન્મ થયો.
એ સમયના બીજા કયા મોટા નામો હતા, મતલબ જેમની સાથે પ્લેટોનો વૈચારિક સંવાદ ચાલતો હશે?
અરે, એ યુગ ખરેખર બૌદ્ધિક રીતે ગજબનો હતો. એક તરફ સોફિસ્ટ વિચારકો હતા, એ લોકો પૈસા લઈને વક્તૃત્વ અને તર્ક શીખવતા, પણ સાથે સાથે સત્ય અને નૈતિકતાને સાપેક્ષ ગણાવીને પરંપરાગત મૂલ્યોને પડકારતા હતા.
રસપ્રદ.
બીજી તરફ હતા એમના ગુરુ સોક્રેટિસ, જેમણે નૈતિક સત્ય અને આત્મપરીક્ષણ પર ભાર મૂક્યો, અને પછી એમના શિષ્ય એરિસ્ટોટલ, જે પોતે મહાન ફિલોસોફર બન્યા, સાથે ઇતિહાસકાર થ્યુસીડાઇડ્સ, નાટ્યકારો સોફોક્લિસ, યુરિપિડીઝ, કેટલા બધા દિગ્ગજો. એથેન્સ જાણે વિચારોનો અખાડો બની ગયો હતો.
અને આ બધામાં મને લાગે છે સોક્રેટિસની અસર તો એમના પર સૌથી વધારે રહી, ખાસ કરીને એમના જીવનની દિશા બદલવામાં.
100%. પ્લેટોનું કુટુંબ રાજકીય રીતે ખૂબ પ્રભાવશાળી હતું. શરૂઆતમાં બધાને એમ જ હતું કે પ્લેટો રાજકારણમાં જ જશે. એમને ઉત્તમ શિક્ષણ મળ્યું હતું, વ્યાકરણ, ગણિત, સંગીત, અને હા, કુસ્તીમાં પણ એ પારંગત હતા.
કુસ્તીમાં? વાહ.
હા, યુવાનીમાં કવિતા અને નાટકો પણ લખતા. પણ ઈસવીસન પૂર્વે 399માં જે થયું, જ્યારે એથેન્સની લોકશાહીએ એમના 70 વર્ષના ગુરુ સોક્રેટિસ પર આરોપ મૂક્યા,
પેલો યુવાનોને બગાડવાનો અને દેવોને ન માનવાનો,
હા એ જ આરોપ, અને એમને મૃત્યુદંડ આપ્યો, ત્યારે પ્લેટો ખરેખર ભાંગી પડ્યા.
આ ઘટના એમના માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ બની ગઈ હશે ને?
બિલકુલ. આ ઘટનાથી એમને ખાતરી થઈ ગઈ કે એથેન્સની રાજનીતિ નૈતિક રીતે સડી ગઈ છે, અને પછી એમનો પેલો પ્રખ્યાત વિચાર આવ્યો કે જ્યાં સુધી શાસકો ફિલોસોફર નહીં બને અથવા ફિલોસોફરો શાસક નહીં બને, ત્યાં સુધી દુનિયાની સમસ્યાઓનો અંત નહીં આવે.
અને આ વિચારે જ એમને રાજકારણ છોડાવી દીધું.
હા, એમને રાજકારણ છોડીને ફિલોસોફી અને શિક્ષણ તરફ વાળ્યા. સોક્રેટિસના મૃત્યુ પછી તો એમણે એથેન્સ છોડી દીધું અને ઇજિપ્ત, સિસિલી, ઇટાલી જેવા દેશોનો પ્રવાસ કર્યો.
અને આ પ્રવાસો દરમિયાન એમના વિચારોને કંઈક નવી દિશા મળી, કંઈક નવું શીખ્યા.
ચોક્કસ. ખાસ કરીને દક્ષિણ ઇટાલીમાં તેઓ પાયથાગોરિયન ગણિતશાસ્ત્રીઓને મળ્યા. હવે પાયથાગોરસના અનુયાયીઓ માનતા હતા કે બ્રહ્માંડનો આધાર ગણિત અને સંખ્યાઓ છે, જે અમૂર્ત છે, શાશ્વત છે, ઇન્દ્રિયોથી પર છે.
અચ્છા, એટલે બધું નંબર્સમાં છે એમ?
હા, કંઈક એવું જ. આ વિચારોની પ્લેટો પર ઊંડી છાપ પડી, અને કદાચ અહીં જેમના પ્રખ્યાત ફોર્મ્સના સિદ્ધાંતનો પાયો નંખાયો.
અને પછી એથેન્સ પાછા આવીને એમણે એક એવી સંસ્થાની સ્થાપના કરી જે આજે પણ યાદ કરાય છે.
એકદમ સાચું. ઈસવીસન પૂર્વે 387ની આસપાસ એમણે એથેન્સની બહાર એક બગીચામાં એકેડેમી નામની શિક્ષણ સંસ્થા શરૂ કરી. આને પશ્ચિમ જગતની પહેલી યુનિવર્સિટી ગણી શકાય.
પહેલી યુનિવર્સિટી?
હા. અહીં માત્ર ફિલોસોફી જ નહીં, પણ ગણિત, ખગોળશાસ્ત્ર, કાયદો જેવા વિષયો પર સંશોધન અને ચર્ચા થતી. કહેવાય છે કે એના પ્રવેશદ્વાર પર લખ્યું હતું, ભૂમિતિથી અજાણ કોઈએ અહીં પ્રવેશ કરવો નહીં.
એટલે ગણિતનું એટલું મહત્વ?
બિલકુલ, તર્કબદ્ધ વિચારસરણીનું મહત્વ બતાવે છે. અને આ એકેડેમી, ખબર છે, 900 વર્ષ સુધી ચાલી, અને એરિસ્ટોટલ જેવા દિગ્ગજ અહીં જ ભણ્યા.
પણ એમણે પોતાના રાજકીય આદર્શોને વાસ્તવિકતામાં ઉતારવાનો પ્રયાસ પણ છોડ્યો નહોતો, ખરું ને? પેલી સિસિલીની વાત, એ શું હતી?
હા, એ કિસ્સો ખરેખર બતાવે છે કે આદર્શો અને વાસ્તવિકતા વચ્ચે કેટલી મોટી ખાઈ હોઈ શકે છે. એમણે સિસિલીના સિરાક્યુઝ શહેરના શાસક હતા ડાયોનિશિયસ.
હા,
એમને ફિલોસોફર કિંગ બનાવવાનો 3-3 વખત પ્રયાસ કર્યો, પણ દરેક વખતે નિષ્ફળતા મળી. એક વાર તો વાત એટલી બગડી કે એમને ગુલામ તરીકે વેચી દેવામાં આવ્યા.
શું વાત કરો છો, પ્લેટોને ગુલામ તરીકે?
હા, જો કે એમના એક મિત્રે પૈસા ચૂકવીને એમને છોડાવ્યા, પણ આ અનુભવોએ કદાચ એમને થોડા વધુ વ્યવહારુ બનાવ્યા હશે, જે એમના પાછળના લખાણો જેમ કે લોઝ માં દેખાય છે.
પ્લેટોનું મોટાભાગનું કામ સંવાદોના રૂપમાં છે, જાણે કોઈ નાટક ભજવાતું હોય, અને મુખ્ય પાત્ર મોટે ભાગે સોક્રેટીસ. આ શૈલી કેમ પસંદ કરી હશે એમણે? કંઈ ખાસ કારણ?
હા, એ એક ખૂબ જ રસપ્રદ પસંદગી હતી. એક તો એ એમના ગુરુ સોક્રેટીસની પદ્ધતિ હતી ને, પ્રશ્નોત્તરીની, એને જીવંત રાખવાનો પ્રયાસ હતો.
બરાબર, ડાયલેક્ટિક મેથડ.
હા, બીજું, સંવાદ દ્વારા જુદા જુદા દ્રષ્ટિકોણ રજૂ કરી શકાય અને વાચકને પોતે વિચારવા માટે પ્રોત્સાહિત કરી શકાય. અને ત્રીજું, એમ કરવાથી ફિલોસોફી જેવો ગહન વિષય થોડો રસપ્રદ અને કહીએ તો નાટ્યાત્મક બને છે.
એમના મુખ્ય સંવાદો કયા કયા ગણાય? ધ રિપબ્લિક તો સૌથી પ્રખ્યાત છે, ખરું ને?
હા, ધ રિપબ્લિક, જેમાં આદર્શ રાજ્ય, ફિલોસોફર કિંગ અને પેલી પ્રખ્યાત ગુફાની રૂપક કથા છે, એ ખરેખર એમની માસ્ટરપીસ છે. એમાં ન્યાય શું છે એની ચર્ચા કરતા કરતા તેઓ આખા સમાજ અને માનવ આત્માની સંરચના સુધી પહોંચી જાય છે.
અને એ સિવાય
બીજો મહત્વનો સંવાદ છે ફીડો. એમાં સોક્રેટીસ મૃત્યુ પહેલાં આત્માના અમરત્વ વિશે દલીલો કરે છે. પછી સિમ્પોઝિયમ, પ્રેમ અને સૌંદર્ય પરનો એક ખૂબ જ કાવ્યાત્મક અને સુંદર સંવાદ છે. એમાં પેલો પ્રેમની સીડીલો ખ્યાલ આવે છે, ભૌતિક સૌંદર્યથી શરૂ કરીને પરમ સત્યના સૌંદર્ય સુધી પહોંચવાની યાત્રા.
વાહ.
અને અપોલોજી, એમાં પ્લેટોએ સોક્રેટીસનો કોર્ટમાં આપેલો બચાવ રજૂ કર્યો છે, જે ફિલોસોફિકલ જીવનનું એક શક્તિશાળી સમર્થન છે.
આ બધા લખાણો પાછળનો જે મુખ્ય વિચાર છે, જે પ્લેટોની ફિલોસોફીનો આધારસ્તંભ ગણાય, એક કયો, જેને આપણે પ્લેટોનિઝમ કહીએ છીએ, એનો સાર શું છે?
એમનો ફોર્મ્સનો સિદ્ધાંત, થિયરી ઓફ ફોર્મ્સ ઓર આઈડિયાઝ. આ થોડો અટપટો લાગી શકે, પણ આ ખૂબ ક્રાંતિકારી વિચાર છે. પ્લેટો કહે છે કે આપણે આપણી ઇન્દ્રિયોથી જે દુનિયા જોઈએ છીએ, આ ખુરશીઓ, ટેબલો, ઝાડ, માણસો, એ સાચી વાસ્તવિકતા નથી.
નથી તો શું છે?
એ તો ફક્ત પડછાયા છે, અપૂર્ણ નકલો છે.
પડછાયા? તો પછી અસલી વસ્તુ ક્યાં છે?
અસલી વસ્તુઓ એક જુદા જગતમાં છે, એક અમૂર્ત, શાશ્વત, સંપૂર્ણ ફોર્મ્સ કે આઈડિયાઝનું જગત. દાખલા તરીકે, દુનિયામાં ઘણી સુંદર વસ્તુઓ છે, પણ એ બધી સૌંદર્યના એક સંપૂર્ણ, અમૂર્ત ફોર્મની અપૂર્ણ નકલો છે.
એટલે કે એક આઈડિયલ સુંદરતા છે જે પરફેક્ટ છે.
બરાબર. એ જ રીતે ન્યાયનું ફોર્મ, માનવતાનું ફોર્મ, વર્તુળનું ફોર્મ, આ બધા અસલી છે, શાશ્વત છે. આપણી ભૌતિક દુનિયા તો સતત બદલાતી રહે છે, પણ આ ફોર્મ્સ ક્યારે બદલાતા નથી. એને તમે એક બ્લુપ્રિન્ટ જેવું સમજી શકો, એક આદર્શ નકશો જેના આધારે ભૌતિક વસ્તુઓ બને છે, પણ હંમેશા અપૂર્ણ રહે છે.
ઓકે, એટલે સાચું જ્ઞાન ઇન્દ્રિયોથી નહીં, પણ બુદ્ધિથી આ ફોર્મ લઈને સમજવાથી મળે.
બરાબર પકડ્યું. પ્લેટો માટે ઇન્દ્રિયો આપણને ફક્ત મંતવ્યો, ડોકસા આપી શકે છે, જે બદલાતા રહે, અવિશ્વસનીય હોય. સાચું જ્ઞાન એપિસ્ટીમે, તો તર્ક અને બુદ્ધિ દ્વારા આ શાશ્વત ફોર્મ્સનું ચિંતન કરવાથી જ મળે છે.
પેલી ગુફાની રૂપક કથા આજ સમજાવે છે ને?
હા, બિલકુલ. એમાં એમ જ કહેવું છે કે આપણે બધા ગુફામાં રહેલા કેદીઓ જેવા છીએ, જે ફક્ત દિવાલ પર પડતા પડછાયાને જ વાસ્તવિકતા માની બેઠા છીએ. ફિલોસોફર એ છે જે આ ગુફામાંથી બહાર નીકળીને સૂર્યના પ્રકાશમાં, એટલે કે બુદ્ધિના પ્રકાશમાં, અસલી ફોર્મ્સને જુએ છે.
અને આ જ્ઞાની ફિલોસોફર જ શાસન કરવાને લાયક છે, એવો એમનો વિચાર હતો, જે આજે પણ કહેવાય ને વિવાદાસ્પદ છે.
હા, ધ રિપબ્લિકમાં એમણે જે આદર્શ રાજ્યની કલ્પના કરી છે, એનું શાસન આવા ફિલોસોફર કિંગના હાથમાં હોવું જોઈએ, જેણે સારા ગુડના પરમ ફોર્મનું જ્ઞાન મેળવ્યું હોય. એમણે લોકશાહીની આકરી ટીકા કરી, કારણ કે એમાં અજ્ઞાની બહુમતી ભાવનાઓ અને ખોટા મંતવ્યોના આધારે નિર્ણયો લે છે,
જેવું સોક્રેટિસના કેસમાં થયું હતું.
બરાબર. એમના મતે શાસન કરવું એ એક કળા છે જેના માટે વિશેષ જ્ઞાન અને તાલીમ જોઈએ, જે ફક્ત ફિલોસોફરો પાસે જ હોઈ શકે.
નૈતિકતા વિશે પણ એમનો આવો જ બૌદ્ધિક અભિગમ હતો કે સદગુણ એ જ જ્ઞાન છે.
ચોક્કસ. પ્લેટો માનતા હતા કે જો કોઈ વ્યક્તિ ખરેખર જાણે કે સાચું શું છે, સારું શું છે, તો તે ખોટું કરી જ ન શકે. દુષ્ટતા કે અનૈતિક વર્તન એ મૂળભૂત રીતે અજ્ઞાનનું પરિણામ છે. જો તમને સાચો રસ્તો ખબર હોય તો તમે જાણી જોઈને ખોટા રસ્તે ન જાઓ. એટલે જ્ઞાન મેળવવું એ નૈતિક બનવા માટે જરૂરી છે.
પ્લેટોએ સોક્રેટિસના વિચારોને એક વ્યવસ્થિત રૂપ આપ્યું, પણ એમના શિષ્ય એરિસ્ટોટલ,
હા, એ તો એમનાથી ઘણા જુદા પડ્યા, ખાસ કરીને આ ફોર્મ્સના સિદ્ધાંત બાબતે.
હા, એ પણ ફિલોસોફીના ઇતિહાસની એક રસપ્રદ વાત છે. જુઓ, સોક્રેટિસ મુખ્યત્વે નૈતિકતા અને સદગુણ પર ધ્યાન આપતા હતા, પ્રશ્નો પૂછીને વિચારો સ્પષ્ટ કરતા. પ્લેટોએ એમના કામને આગળ વધારીને તત્વમીમાંસા, જ્ઞાનમીમાંસા જેવા ક્ષેત્રોમાં વિસ્તૃત સિદ્ધાંતો રચ્યા.
એટલે કે મેટાફિઝિક્સ અને એપિસ્ટેમોલોજી. હા, પણ એરિસ્ટોટલે પ્લેટોના આ ફોર્મ્સના અલગ જગતના વિચારને નકારી કાઢ્યો. એરિસ્ટોટલ વધુ વ્યવહારુ હતા, વૈજ્ઞાનિક અભિગમવાળા. એમણે કહ્યું કે વસ્તુઓનો સાર, ફોર્મ, એ વસ્તુઓની અંદર જ રહેલો છે, કોઈ બહારના અમૂર્ત જગતમાં નહીં. એમણે અનુભવ અને નિરીક્ષણ પર વધુ ભાર મૂક્યો.
તેમ છતાં પ્લેટોનો પ્રભાવ તો અકલ્પનીય રહ્યો છે. પેલું વિધાન છે ને કે આખી પશ્ચિમી ફિલોસોફી પ્લેટોની ફૂટનોટ છે.
હા, આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડનું એ પ્રખ્યાત વિધાન. કદાચ થોડી અતિશયોક્તિ હોય, પણ એ પ્લેટોના પ્રભાવની વિશાળતા ચોક્કસ બતાવે છે. એમના વિચારો સદીઓ સુધી ચર્ચાતા રહ્યા છે. નિયો પ્લેટોનિસ્ટ ફિલોસોફરોએ એમના વિચારોને આધ્યાત્મિકતા સાથે જોડ્યા.
ખ્રિસ્તી ધર્મ પર પણ અસર પડી.
હા, ખ્રિસ્તી ચિંતકો, ખાસ કરીને સંત ઓગસ્ટીને, પ્લેટોના ફોર્મ્સને ઈશ્વરના વિચારો તરીકે જોયા. મધ્યયુગમાં આરબ અને યહૂદી ફિલોસોફરોએ એમના ગ્રંથો સાચવ્યા અને યુરોપ સુધી પહોંચાડ્યા. પછી પુનરુજ્જીવન કાળમાં એમના ગ્રંથો ફરી ચર્ચામાં આવ્યા અને આધુનિક યુગમાં પણ રાજકારણ, નીતિશાસ્ત્ર, શિક્ષણ, લગભગ દરેક ક્ષેત્રમાં એમના વિચારો પ્રસ્તુત છે.
એમની પહેલી ગુફાની રૂપક કથા તો આજે પણ શિક્ષણ અને જ્ઞાન વિશે વાત કરતી વખતે તરત યાદ આવે છે. કેટલી સરળ છતાં ગહન વાત છે.
બિલકુલ. એ શિક્ષણ ભ્રમણામાંથી મુક્તિ અને સત્યની શોધનું એક સાર્વત્રિક પ્રતીક બની ગઈ છે. પ્લેટોના કેટલાક વિચારો આજે પણ આપણને સીધા સ્પર્શી જાય એવા છે. જેમ કે એમનું એક વાક્ય, જે મૂળ સોક્રેટિસનું છે પણ પ્લેટોની અપોલોજીમાં આવે છે, અણચકાસ્યું જીવન મનુષ્ય માટે જીવવા યોગ્ય નથી.
ધી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ. આપણે આપણા જીવન, આપણા વિચારો, આપણી માન્યતાઓ પર સતત સવાલ ઉઠાવતા રહેવું જોઈએ.
બરાબર. અને પેલું બીજું વાક્ય પણ કેટલું સચોટ છે. આપણે અંધારાથી ડરતા બાળકને સહેલાઈથી માફ કરી શકીએ છીએ. જીવનની ખરી દુર્ઘટના ત્યારે છે જ્યારે માણસો પ્રકાશથી ડરે છે.
એટલે કે સત્યનો સામનો કરવાની હિંમત ન હોવી એ ખરેખર દુઃખદ છે. લોકો કઠિન સત્ય કરતાં આરામદાયક ભ્રમણા પસંદ કરે છે.
અને રાજકીય ઉદાસીનતા વિશે એમની ચેતવણી જુઓ. સારા માણસો જાહેર બાબતો પ્રત્યે ઉદાસીનતા માટે જે કિંમત ચૂકવે છે તે દુષ્ટ માણસો દ્વારા શાસિત થવાની છે. ધ પ્રાઇસ ગુડ મેન પે ફોર ઇનડિફરન્સ. આજના સમયમાં પણ આ વાત કેટલી પ્રસ્તુત છે, નહીં?
સાચી વાત છે. જો કે પ્લેટોના વિચારોની ટીકા પણ ઓછી નથી થઈ, ખાસ કરીને એમના રાજકીય વિચારોની. એના વિશે શું કહેશો?
હા, ખૂબ જ ટીકા થઈ છે. એમના રિપબ્લિકમાં જે આદર્શ રાજ્ય છે તેને ઘણા લોકો સરમુખ હથિયારશાહી અને ટોટલિટેરિયન ગણાવે છે. એમાં શાસક વર્ગ સિવાય કોઈને ખાસ અધિકાર નથી. કલા અને સાહિત્ય પર સેન્સરશિપ છે અને સમાજને કડક વર્ગોમાં વહેંચી દેવાયો છે.
એટલે વ્યક્તિ સ્વાતંત્ર્યનો અભાવ.
બરાબર. કાર્લ પોપર જેવા 20મી સદીના વિચારકે તો પ્લેટોને ખુલ્લા સમાજના દુશ્મન કહ્યા અને ફાસીવાદના બૌદ્ધિક પૂર્વજ ગણાવ્યા.
એમની ફિલોસોફીને કુલીનવાદી એલિટિસ્ટ પણ ગણવામાં આવે છે ને, કેમ કે ફક્ત થોડા ફિલોસોફરોને જ જ્ઞાની અને શાસન કરવા યોગ્ય માને છે, બાકીના બધા?
હા, એ સામાન્ય માણસના અનુભવજન્ય જ્ઞાનને ઓછું મહત્વ આપે છે. તર્કબદ્ધ અમૂર્ત ચિંતનને જ સર્વોચ્ચ માને છે. લોકશાહી પ્રત્યેનો એમનો વિરોધ પણ આજે ઘણાને સ્વીકાર્ય નથી. વળી પેલી સોક્રેટિક સમસ્યા તો છે જ,
કે સંવાદોમાં સોક્રેટિસ બોલે છે કે પ્લેટો પોતે,
હા, અને જેમ આપણે વાત કરી, એમના પોતાના શિષ્ય એરિસ્ટોટલે પણ એમના ફોર્મ્સના સિદ્ધાંતની ટીકા કરી હતી.
આ બધી ચર્ચા પછી એ સ્પષ્ટ છે કે પ્લેટો એક એવા વિચારક હતા જેમના વિચારો આજે પણ જીવંત છે, ભલે આપણે એમની સાથે સહમત થઈએ કે અસહમત. એમના જીવનની કોઈ ઓછી જાણીતી રસપ્રદ વાત ખરી?
હા, પેલી કુસ્તીવાળી વાત તો કરી જ. બીજું એવું કહેવાય છે કે સોક્રેટિસને મળ્યા એ પહેલા એમણે જે નાટકો લખ્યા હતા એ બધા એમણે બાળી નાખ્યા હતા.
એમ શા માટે?
કારણ કે એમને લાગ્યું કે ફિલોસોફી વધુ ઉચ્ચ માર્ગ છે. અને બીજું, એમનું અવસાન. લગભગ 81 વર્ષની વયે એક લગ્ન સમારંભમાં ગયા હતા, ત્યાં જ ઊંઘમાં એમનું શાંતિથી અવસાન થયું.
વાહ, શાંતિપૂર્ણ અંત. પ્લેટોના વિચારો, એમનો પ્રભાવ, એમની ટીકા, આ બધું જાણ્યા પછી એક અંતિમ વિચાર મનમાં ઘૂમી રહ્યો છે.
કયો વિચાર?
જો આપણે આજે માહિતીના વિસ્ફોટના યુગમાં જીવી રહ્યા છીએ. સોશિયલ મીડિયા પર પ્લેટો જેને ડોક્સા કહેતા, એટલે કે ચકાસ્યા વગરના ભાવનાત્મક મંતવ્યો, એ વીજળી વેગે ફેલાય છે.
સાચી વાત છે.
અને ઘણીવાર ઊંડાણપૂર્વકનું તર્કબદ્ધ જ્ઞાન, એટલે કે એપિસ્ટીમે, પાછળ રહી જાય છે. આ જોઈને પ્લેટો શું કહેતા હશે? શું લોકશાહી વિશેની એમની ચિંતાઓ, કે અજ્ઞાની બહુમતીનું શાસન ખતરનાક બની શકે છે, એ આજના ફેક ન્યૂઝ અને પોપ્યુલિઝમના યુગમાં વધુ સાચી ઠરી રહી છે, કે પછી એમના વિચારો હવે જૂના થઈ ગયા છે? આ સવાલ પર મને લાગે છે વિચારવું રહ્યું.
અજ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં.